તારીખ 29/10/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 30 અને 31 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 24.
શુદ્ધ ચૈતન્ય જ્ઞાન પ્રભુની દ્રષ્ટિ જ્ઞાન અને અનુભવ તે સાધન દશા છે. પોતાનું જે મૂળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન સ્વભાવ હોવાથી એને જ્ઞાયક કહેવામાં આવે છે. પ્રભુત્વ શક્તિ હોવાથી, અનંત ગુણનું ઐશ્વર્ય હોવાથી ઈશ્વરને પ્રભુ પણ કહેવામાં આવે છે. એની દ્રષ્ટિ એટલે એ સ્વરૂપે હું છું, એવું મારું સ્વરૂપ છે, એવું એ સદ્ધાંત એને દ્રષ્ટિ કહે છે. એવું સ્વસંવેદન રૂપ જ્ઞાન શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર ના પરિણામ તેને સાધક દશા કહે છે, તેને આરાધક દશા પણ કહે છે, એને આરાધના પણ કહેવામાં આવે છે, એને મોક્ષ માર્ગ પણ કહેવામાં આવે છે. એવા એવા અનેક ગુણો એમાં પ્રગટ હોવાથી ભિન્ન ભિન્ન ગુણોથી એના હજારો નામ છે. એવી સાધક દશા પ્રગટ્યા પછી પૂર્ણ સાધ્ય દશા પ્રગટ થશે, એટલે તેનાથી પૂર્ણ સાધ્ય દશા પ્રગટ થશે એમ કહેવાય છે. નિમિત્ત નિમિત્ત સંબંધ પૂર્વ ઉત્તર પર્યાય સાથે જોડીને વ્યવહાર કરવામાં આવે છે. અથવા જેને સાધક દશા પ્રગટે તેને જ પૂર્ણ સાધ્ય દશા પ્રગટે, સાધક દશા પ્રગટ્યા વિના સિદ્ધિ કોઈને સાધ્ય દશા પ્રગટે એવી વસ્તુ સ્થિતિ નહીં હોવાનો પણ એમાં નિર્દેશ છે. તેથી એમ કહેવામાં આવે છે કે આવા આત્માના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર તેના વડે, તેના દ્વારા એટલે તેનાથી આગળ વધતા વધતા એમ પૂર્ણ સાધ્ય દશા પ્રગટ થશે. સાધક દશામાં આરાધનાને આગળ વધારતા પૂર્ણ શુદ્ધિ પ્રગટ થશે, એને સાધ્ય કહેવામાં આવે છે. સાધક દશા છે તો નિર્મળ જ્ઞાન ધારા આવી જે સાધક દશા છે તે મલિનતા રહિત, રાગ રહિત, દોષ રહિત, નિર્મળ પરિણામોની ધારા છે. જ્ઞાનની મુખ્યતાથી એને જ્ઞાન ધારા કહેવામાં આવે છે. જ્ઞાન સ્વભાવનો એમાં આધાર છે અને સ્વપર પ્રકાશિત એવા સમ્યક જ્ઞાનનું મુખ્ય પરિણામ જોઈને એને જ્ઞાન ધારા કહેવામાં આવે છે. આમ સાધક દશા છે એ નિર્મળ જ્ઞાન ધારા છે, પરંતુ તે પણ આત્માનો મૂળ સ્વભાવ નથી, કેમ કે તે સાધનામય અપૂર્ણ પર્યાય છે. મૂળ સ્વભાવ પરિપૂર્ણ છે અને સાધક દશા અપૂર્ણ છે, આ તફાવત છે. અલ્પત્વ અને પૂર્ણતાનો તફાવત છે, જાતિનો તફાવત સમજવા યોગ્ય નથી, કેમ કે જાતિનો તફાવત અહીંયા નથી. જે સાધક દશા છે એમાં નિર્મળતા જેટલી છે એ સ્વભાવ સદ્રશ છે, જેવો સ્વભાવ છે તેવી છે, અને બાકીની જે બાધકપણું રાગાદી છે એ વિરુદ્ધ ભાવ છે, સાધક દશાથી એ વિરુદ્ધ છે અને સ્વભાવથી પણ એ વિરુદ્ધ છે, બંનેથી નાખી દશા છે ને, આત્માની તો સાધક દશા છે એ તો એક વિભાગ છે, સાધક દશામાં બીજો વિભાગ રાગાદી મલિન પર્યાયનો બાધક પર્યાયનો છે, એ બંને થઈને એ સાધક આત્માની આખી પર્યાય છે, તો એવું કોઈ સ્વભાવનું સ્વરૂપ નથી કે જેમાં સાધક પણ અંશે હોય એમાં બાધક પણ અંશે હોય, એવું પણ સ્વરૂપ નથી, અને અલ્પ સાધક પણ છે, અલ્પ નિર્મળતા છે એવું પણ આત્માનું સ્વરૂપ નથી, મૂળ આત્માનું સ્વરૂપ પરિપૂર્ણ શુદ્ધ છે એમ કહેવાય છે. ફરીથી સાધક દશા છે તો નિર્મળ જ્ઞાન ધારા, એટલે જેવો સ્વભાવ નિર્મળ છે એવી જ જાત પ્રગટ થઈ છે, પરંતુ તે પણ આત્માનો મૂળ સ્વભાવ નથી, મૂળ સ્વભાવ એટલો જ નથી જેટલી સાધક દશા છે અપૂર્ણ, એટલો જ આત્માનો સ્વભાવ નથી, કેમ કે તે સાધનામય અપૂર્ણ પર્યાય છે, એટલે તર્ક કરવામાં આવે છે કે અપૂર્ણ પર્યાય સાધક અને પૂર્ણ પર્યાય સાધ્ય, એમ સાધક સાધ્ય પણ કેમ કહેવાય છે, તો ત્યાં એમ કહેવાનો અભિપ્રાય નથી કે અપૂર્ણતામાંથી પૂર્ણતા આવે છે, એમ કહેવાનો અભિપ્રાય નથી, એમ કહેવાનો બિલકુલ અભિપ્રાય નથી કે અપૂર્ણતા છે એમાંથી પૂર્ણતા આવી જશે, પણ અપૂર્ણતા છે એ અપૂર્ણતામાંથી પણ અપૂર્ણતા ઘટતી જાય છે, પૂર્ણતા પ્રત્યે સાધના વધતી જાય છે, અને પરિપૂર્ણ જે દશા થાય છે એને સાધ્ય દશા કહેવામાં આવે છે. આ ગુરુદેવનું બહુ કરુણામય વચન છે કે પ્રભુ તો પૂર્ણાનંદનો નાથ, સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છો ને, શું કહે છે કે તું તો આવો આત્મા છો, કેવો કે પૂર્ણાનંદનો નાથ છો, અનંત અનંત આનંદ જેમાં ભરેલો છે એવો પૂર્ણાનંદ સ્વરૂપ છો, પૂર્ણાનંદ સ્વરૂપ છો, અનંત આનંદ સ્વરૂપ છો, પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ, સત ચિત્ત, સત એટલે શાશ્વત હયાતિ, ચિત્ત એટલે જ્ઞાન અને દર્શન, અને આનંદમય પ્રભુ આત્મા છો, આવો તો આત્મા છો, આત્માના એટલે પોતાના સ્વરૂપના મહિમાવંત વચનો એ ગુરુદેવના પ્રવચનોનો મુખ્ય ધ્વનિ રહ્યો છે. આજે પણ તે પ્રવચનમાં એ વાત બરાબર સમજી શકાય એ રીતે સાંભળવામાં આવે છે. નિજ સ્વરૂપના મહિમાવંત ભાવો પોતાને અત્યંત ભાવવિભોર દશામાં આવતા એમાંથી એના નિમિત્તે ઉત્પન્ન થયેલા છે પૂર્ણાનંદ નાથ, સચ્ચિદાનંદ, જ્ઞાનાનંદ, નિત્યાનંદ, નિર્મળાનંદ, એ બધા આનંદની મુખ્યતાથી, આનંદ છે મુખ્ય એટ્રેક્શન છે, જીવને પોતાનો સ્વરૂપાનંદ છે એ જ એને મુખ્ય આકર્ષણ છે સ્વરૂપ પ્રત્યે જવાનું, નહીતર જગતની મોહની છોડવી છૂટવી શૈલી નથી, અનાદિની જે છે એ છૂટવી શૈલી નથી. જ્યાં સુધી જીવ પોતાના સ્વરૂપના આનંદને અનુભવે નહીં ત્યાં સુધી એની તૃષ્ણારૂપી અગ્નિ શાંત થાય એવું નથી. તૃષ્ણા કહો, ઈચ્છા કહો, આ જોઈએ તે જોઈએ, આનાથી સુખ તેનાથી સુખ, એવી જે દાહક પરિણતિ છે આત્માના શાંતિને બાળનારી જે પરિણતિ છે એને શાંત થવા માટે સ્વરૂપના આનંદ સિવાય જગતની અંદર બીજો કોઈ ઉપાય નથી, કોઈ વિકલ્પ નથી બીજા એના માટે. પ્રભુ તો પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છો ને, તું આવો આત્મા છો ને, તું કઈ સંસારી છો, માણીઓ છો, સ્ત્રી પુરુષ છો, ગરીબ તબંગર છો, રાજા રંગ છો, એવું કઈ છે? તું તો આવો આત્મા છો, અમારી નજરમાં તો તું આવો આત્મા છો. આ અમારી નજર છે, આ નજરે અમે બધા આત્માને જોઈએ છીએ. આ અમારી મુખ્ય દ્રષ્ટિ છે, બાકી પર્યાયનો વિષય છે, એ પછી સહેજ એક ખ્યાલમાં આવે છે, પણ એની મુખ્યતા હોતી નથી. એટલે એમ કે છે કે પર્યાયમાં રાજાજી ભલે હો, સંસાર અવસ્થામાં ગૌણ કરાવે છે, સમ્યક પ્રકારે હો, સ્વચ્છંદે ગૌણ કરે છે એમની, પણ પોતાના સ્વરૂપના બળથી દ્રષ્ટિ જે સ્વરૂપનો આશ્રય કરે છે એને અનુસરીને ઉત્પન્ન થયેલા પુરુષાર્થથી સ્વરૂપના જોરથી કહેવામાં આવે છે. કે પર્યાયમાં રાગાદી ભલે હો, ભલે હો એટલે ભલે થાય એમ નહીં, અનુમોદના નથી, આ સૂક્ષ્મતા છે. જો જ્ઞાનીના વચનમાં અને એના પરિણમનમાં આ સંતુલન હોય છે કે પર્યાયમાં રાગાદી ભલે હો એમ કહે તો પણ એની અનુમોદના નથી, એવું સંતુલન. એને ગૌણ કરાવે છે છતાં એનો સ્વચ્છંદ ન થાય એવું સંતુલન હોય છે, અને એવું સંતુલન એક સમ્યક પ્રકારે ઉત્પન્ન થયેલા પુરુષાર્થને લીધે છે. જે જીવને ધ્રુવ તત્વનો આશ્રય થઈને વીર્યગુણના પરિણમનમાં જોર ઉત્પન્ન થાય છે એને બાકીની બધી બધા પડખે એવું સરસ સંતુલન જળવાય રહે છે કે એના પરિણમને સમ્યક પ્રકાર કહેવામાં આવે. જીવના પરિણમનનો સમ્યક પ્રકાર એટલે શું? આ એક ગહન વિચારણાનું સ્થાન છે, ગહન વિચારણાનું આ સ્થળ છે કે સમ્યકપણું એટલે શું? જેમ કે નિશ્ચય અને વ્યવહાર, તો વ્યવહારના સ્થાનમાં વ્યવહાર હોવો જોઈએ, હોવો જ જોઈએ ગુણસ્થાન અનુસાર, એવી સ્થાપના કરવા છતાં ક્યારે પણ એમ કે એને દેવગુરુ શાસ્ત્રનો અનુરાગ હોય જ, એને દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષનો વિરોધ વિરાજના કોઈ પણ પડખે હોય જ નહીં. આ જે પ્રકાર છે કરવું કરાવવું બોલવાથી એમ જ હોય ને બીજી રીતે ન હોય, એવો રાગ સ્થાપે તો પણ રાગનું કર્તૃત્વ એમાં ઉત્પન્ન ન થાય, એનું કારણ સંતુલન છે. રાગનો આગ્રહ છે ને અહીંયા એમ કે છે કે રાગનો આગ્રહ હોવા છતાં રાગનું કરતા પણ નથી, રાગનું કરતા પણ તો તેને મનાય છે કે જેને નાતા દ્રષ્ટા સ્વભાવ અકર્તાપણે છે એ જાણ્યું નથી, એનું અજ્ઞાન છે, એ જ રાગના કર્તૃત્વને ઉત્પન્ન કરે છે. એટલે એવું રાગનું સ્થાપન કરે જ્ઞાની તો પણ એને રાગનું કર્તૃત્વ ન થાય, એટલી અવકાશ રાખીને એ વાત ચાલતી હોય છે, એનો આગ્રહ ચાલતો હોય છે, એના ઉપરનું વજન જો મુનિ દશાનો પણ ઘણો મહિમા કર્યો છે, કેવળ જ્ઞાનાદિ મોક્ષ પર્યાયનો પણ અત્યંત મહિમા કરી છે, તો પણ એક પણ પર્યાયનો આશ્રય નહીં થાય અને ત્રિકાળે ધ્રુવ સ્વભાવનો જ આશ્રય રહે એવું સંતુલન રાખીને એ મહિમા થાય છે. આ સમ્યક સૂચિત છે, સમ્યકપણ સૂચિત છે, એટલે સમ્યકત્વ જેને સમ્યકત્વ કહેવામાં આવે છે એ સૂચિત છે. કે દ્રવ્ય પર્યાયમાં આ રીતે પર્યાયનો મહિમા હોવા છતાં દ્રવ્યનો આશ્રય છૂટતો નથી, પર્યાયનો આશ્રય થતો નથી, અને એ જ રીતે એનો મહિમા ચાલે છે એવું આગમ અધ્યાત્મ કૃષ્ણ છે. કે અધ્યાત્મના ઘણા જોરમાં એમ કહેવામાં આવે કે દ્રવ્યના પ્રદેશો જુદા છે અને પર્યાયના પ્રદેશો જુદા છે એમ કહેવી, તો પણ દ્રવ ગુણ પર્યાયને એક સત્તા છે એવું જે દ્રવ્યાનુયોગનું આગમ જ્ઞાન છે નાશ પામ્યા વિના અને એનું સંતુલન ગુમાવ્યા વિના, એ જ્ઞાનનું સંતુલન ગુમાવ્યા વિના એવું જોરથી કહેવામાં કોઈ અપરાધ નથી, કોઈ દોષ નથી. આ સમ્યકત્વનું કારણ છે, એને દોષ લાગુ નથી પડતો. એવા ઘણા સ્થળ છે કે અનેક સ્થળે આ પ્રકારે સમ્યકત્વના કારણે સાધના બરાબર આરાધના ચાલુ રહે છે, ક્યાંય દોષ ઉત્પન્ન થતો નથી અને વિરાધના થતી નથી, આરાધના જ રહે છે અને વિરાધના થતી નથી. એ પરિસ્થિતિનું કારણ સમ્યક પ્રકૃતિ છે. આવો સમ્યકનો ઘણો પ્રભાવ છે, સાધક દશાના પરિણામો પર સમ્યકનો ઘણો પ્રભાવ છે અને વિષય ઘણો ઊંડો અને વિશાળ છે. આવા અનેક પ્રકાર છે અને આ પ્રકાર ઉપર ટપકે અટપટા દેખાતા હોવાથી, ચિત્ર વિચિત્ર દેખાતા હોવાથી સામાન્ય જે આ વિષયની અંદર ઊંડા નથી ઉતરાય એવા સામાન્ય વિચાર કરવા વાળાને આ વિષયની ગમ પડતી નથી અથવા ગુરુગમ મળતી નથી. એનું કારણ આ છે કે આમાં કેટલીક અટપટી વાતો પણ છે. આત્માના સ્વભાવમાં એવું છે કે બે પરસ્પર વિરુદ્ધ ધર્મો છે અને બે પરસ્પર વિરુદ્ધ ધર્મોનું નય જ્ઞાન પણ એ સાધકને હોય છે, એવી પરિસ્થિતિ હોય છે. ત્યાં બંને પુરુષાર્થ નહીં ને અપુરુષાર્થ નહીં સામે સામા લાગે, કાળ નહીં ને અકાળ નહીં સામે સામા લાગે. 47મા બહુ જોડકા લીધા છે અમરચંદ્રાચાર્યદેવે પરિશિષ્ટની અંદર, સામે સામા લીધા છે. છતાં બંને એમાં અવિરોધ છે, એ અવિરોધ છે એ સમ્યકને કારણે એમાં ભૂલ થાપ થતી નથી અને એ જ્ઞાન બરાબર સમ્યક જ્ઞાન કામ કરે છે. એટલે જ્ઞાનને સમ્યક એવું વિશેષણ લાગે છે, શ્રદ્ધાને પણ સમ્યક એવું વિશેષણ લાગે છે, ચારિત્રને પણ સમ્યક એવું વિશેષણ લાગે છે. સાધક દશામાં રાગ સ્થાન પ્રમાણેનો હોય, રાગ દ્વેષ અને ચારિત્ર મોહ ત્રણેય હોય, ગુણસ્થાનની બહાર નહીં, તો પણ એના શ્રદ્ધાને મિથ્યા શ્રદ્ધા ન કહેવાય, એના જ્ઞાનને મિથ્યા જ્ઞાન ન કહેવાય એ તો ઠીક છે, પણ એના આચરણને મિથ્યા ચારિત્ર એવું નામ ન લાગે. રાગ હોવા છતાં એના ચારિત્ર ને મિથ્યા ચારિત્ર કહી શકાતું નથી, આ બહુ મોટી વાત છે. સમ્યક વગર રહે નહીં, મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થતા આવે ત્યારથી આની સૂજ પડવા લાગે અને આ સંતુલન જે ઇમ્બેલેન્સ છે બેલેન્સ થવા માંડે, કાંટો મૂળ જગ્યાએ આવવામાં લાઈન પકડે. એ પહેલા શું થાય છે, સંતુલન ગુમાવે છે તો આભાસ થાય છે. નિશ્ચયનું જોર કરવા જાય તો નિશ્ચય આભાસ થઈ જાય, વ્યવહારનું જોર કરવા જાય તો વ્યવહાર આભાસ થઈ જાય, બંનેને ઠીક રાખવા જાય તો ઉભય આભાસ થઈ જાય, બેલેન્સ રહે નહીં. જ્યારે એને યથાર્થતા શરૂ થાય છે, વિચારણાની સુવિચારણાની ભૂમિકામાં, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે જ્ઞાન, જે જ્ઞાનને ક્ષયભો થઈ પામે પદ નિર્વાણ. સુવિચારણા શરૂ થાય ત્યારે એ કાંટો પછી સમ્યક થવા પ્રત્યે આગળ આવે, એટલે એનું જે આભાસ છે એ આભાસનો એનો ખ્યાલ આવે છે. આને આભાસ કહેવાય છે, આ આભાસ ન હોવો જોઈએ, આવો આભાસ ન હોવો જોઈએ, એનો નિષેધ શરૂ થઈ જાય. એટલે સમ્યક થયા પહેલા સંતુલન ન હોય તો અમે શું કરીએ એ ચાલે એવું નથી. સમ્યક થાય પછી આ સંતુલન હોય, પણ કેમ કે ત્યાં સુધી તો સમ્યક નથી. જે સમ્યક સમીપ જવા માંગે છે એને એક બાજુનો એકાંત થવાનો, આભાસ થવાનો જે દોષ છે, એ દોષ છે, એ મંદ પડે છે, એનો રસ કપાય છે, એની શક્તિ તૂટે છે, અને એનું જ્ઞાન છે એ યથાર્થતામાં આવેલું હોવાથી, સમજણ એની યથાર્થ હોવાથી એ સમીપ સ્વભાવની સમીપ જાય છે, સમ્યક દર્શનની સમીપ જાય છે, અને નિર્વાણ સુધી એને વાંધો આવતો નથી. સુવિચારણાનો મુખ્ય કોઈ અભિપ્રાય છે તો એ છે કે મારું મારે હિત કરવું છે અને મારું મારે અહિત કરવું નથી કોઈ પણ ભોગે. આ અભિપ્રાય પેલો બંધાય છે. જ્યારે હિત અને અહિતના વિષયમાં જીવને જોરથી જાગૃતિ આવે છે ત્યારે એને પોતાનું ધ્યેય નક્કી કરવાનું પહેલામાં પહેલું સૂજે છે કે મારું હિત કરવું છે તો કેટલું. આ જીવ કિંચિત માત્ર પણ દુઃખ ઈચ્છતો નથી, કિંચિત કાળ માટે પણ, થોડા કાળ માટે થોડું પણ દુઃખ કોઈ જીવને જોઈતું નથી. કાયમ માટે પૂરેપૂરું સુખ જોઈએ છે, અને અહિત કહો કે દુઃખ કહો અને હિત કહો કે સુખ કહો, એ તો શબ્દો જુદા જુદા છે, વાત એકની એક છે. હિતરૂપ સુખ દશા છે અને અહિતરૂપ દુઃખ દશા છે, સારરૂપ સુખ દશા છે અને અસારરૂપ દુઃખ દશા છે. અહીંથી એનું ધ્યેય નક્કી થાય છે કે જો સુખ નિર્દોષતા સાથે રહેલું છે અને દુઃખ દોષની સાથે જડાયેલું છે, જુદા પાડી શકાય એવું નથી, બે જડેલા છે એકબીજા સાથે, તો પરિપૂર્ણ નિર્દોષતા એ જ પરિપૂર્ણ સુખનું સ્થાન હોવાથી મારું ધ્યેય પરિપૂર્ણ શુદ્ધતાનું જ હોય, બીજું હોય. અહીંથી સુવિચારણા શરૂ થાય છે, પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત થાય છે એની સુવિચારણાની. હિત અહિતનો દ્રષ્ટિકોણ સતત જાગ્રત દશામાં એને એક 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 પર્યાયમાં પગ મૂકવામાં અજ્ઞાન અંધકારમાં બેટરીની ગરજ સારે છે, ટોર્ચ મળી જાય છે, અને એને ત્યાર પછી એના આનુષંગિક ભાવો, સ્વરૂપ પ્રાપ્તિની અત્યંત ભાવના, એ સંબંધેની લગ્ની, એની તાલાવેલી, સ્વરૂપ નિર્ણય અર્થેની જિજ્ઞાસા, અપૂર્વ જિજ્ઞાસા, એ બધા પ્રકારના આનુષંગિક પરિણામો આપોઆપ ઉભા થાય છે મોક્ષની દશામાં. આ બધા લક્ષણો સુવિચારણાના છે, સુવિચારણાની ભૂમિકાના આ બધા લક્ષણો છે. નિર્વાણ દર્શનનું પહેલું પ્રકરણ એના ઉપર લખાયેલું છે. કેવી રીતે શરૂઆત થાય છે ને કેમ મોક્ષ જીવ આગળ વધે છે, જીવે છે કયા ધ્યેય જીવ જીવે છે, જો પરિપૂર્ણતાનું લક્ષ્ય બાંધ્યું નથી તો આ જીવને અનાદિ સંસાર વૃત્તિનું ધ્યેય છે એ ધ્યેય માટે એ કશો નથી, સંસારાર્થી છે. જો મોક્ષાર્થી નથી તો સંસારાર્થી છે. જ્યાં સુધી સંસારાર્થી છે ત્યાં સુધી મોક્ષાર્થી નથી, મોક્ષાર્થી છે પછી સંસારાર્થી નથી. બે સિવાય ત્રીજો ત્યાં બીજો કોઈ વર્ગ નથી કે ત્રીજા વર્ગમાં કોઈ જીવ હોય એવું નથી. કાં તો આ વર્ગમાં છે જીવ, કાં તો આ વર્ગમાં છે. હિત કરવાનો સમય થોડો છે, તક માંડ મળી છે, ઉપયોગ કરી લેવા જેવો છે. સીધી વાત આ છે. તકનો અર્થ જ એ છે કે થોડા કાળ માટે સમય આપવામાં આવે કે કામ કરવું હોય તો કર, નહીં તો પછી આના માટે ચાન્સ દેવામાં નહીં આવે, એનું એને તક કહેવામાં આવે. એટલે એ પ્રવેશ જરા જોરથી છે, આ માર્ગની અંદર આ લાઈનની અંદર પ્રવેશ જરા જોરથી થાય છે. એવું જોર આવ્યા વિના પ્રવેશ થતો નથી. બાકી ઉપર છેલ્લું અનંતકાળ બધી કર્યા કરે, સ્વાધ્યાય કરે કે ગમે તે ક્રિયા કરે, બધી બાહ્ય ક્રિયા છે. સ્વાધ્યાય કરે એ પણ બાહ્ય ક્રિયા છે, અને ઉપવાસ કરે એ બાહ્ય ક્રિયા છે. ઉપર છોટ્યા એવા પ્રયત્ન નથી, કાંઈ વળવાનું નથી. અનંત વાર કરી છૂટ્યો છે, જીવનો એમાં કોઈ હિત થવાનો અવસર આવતો નથી. પર્યાયમાં રાગાદી ભલે હો, એમાંથી વિચાર કરો. પણ વસ્તુ મૂળ સ્વરૂપે એવી છે નહીં. રાગ રહિત મૂળ સ્વરૂપે જે વસ્તુ છે, પરિપૂર્ણ નિર્દોષ પરમાત્મા નિજ સ્વરૂપ, એના ઉપર જોર છે કે મારું મૂળ સ્વરૂપ એવું નથી. અવસ્થામાં રાગ છે એવું મારું સ્વરૂપ નથી. મારું આવું સ્વરૂપ છે એના ઉપર જોર દેતા રાગને જાણીને એને ગૌણ કરાવે છે. કેમ કે એ રાગ છે એ કરવા જેમ કરવાનું જોર, ઊંધી દિશાનું જોર છે, એમ એ રાગને અનુસરીને, રાગને લક્ષે, રાગને આશ્રય એનું મટાડવાનું જોર પણ ઊંધી દિશાનું છે. એ રીતે એ રાગ મળતો નથી, એટલે એના ઉપર વજન ઉઠાવી લઈએ છીએ. ભલે હો એમ કહીને વજન ઉઠાવી લઈએ છીએ. અને વજન ક્યાં ખુલી જાય છે કે મારું મૂળ સ્વરૂપ એવું નથી, એના નકારમાં લઈ જાય છે. મારું મૂળ સ્વરૂપ તો શુદ્ધ પરિપૂર્ણ સચ્ચિદાનંદ જ્ઞાન આનંદ રાગ રહિત વિતરાગ તત્વ પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપે હું છું એમ એનું જોર લઈ. એટલે રાગના કર્તૃત્વને અને રાગના નાશને એક વર્ગમાં મૂકી દે છે. રાગને મટાડવો કે રાગને કરવો, બે માંથી એક કે વાત જોર દેવા જેવી નથી. એ તો આપોઆપ મટે છે સ્વરૂપ ઉપરના વજનને લીધે. એવી ખૂબી વાળી વાત છે એની અંદર. પર્યાયમાં રાગાદી ભલે હો, પણ મૂળ વસ્તુ સ્વરૂપે, મારી મૂળ વસ્તુ એ સ્વરૂપે છે ને, એની અંદર રાગને દિશાબંધ કરવી છે, કરવાની ને મટાડવાની બંને પ્રકાર. વિકલ્પ થાય છે, રાગ થાય છે, મારે ન જોઈએ, મારે ન જોઈએ, મારે ન જોઈએ, નહીં મટે એમ એ નહીં ખસે. વિતરાગ સ્વરૂપે હું છું એમ ઓળખીને એનો આશ્રય કરતા રાગની ઉત્પત્તિ બંધ થઈ જશે. તે નિજ પૂર્ણાનંદ પ્રભુની સાધના, એટલે કે પરમાનંદ સ્વરૂપમાં એકાગ્રતા રૂપ સાધક દશાની સાધના એવી કર કે જેનાથી તારું સાધ્ય એટલે કે મોક્ષ સાધ્ય છે એ પૂર્ણ થઈ જાય, સાધ્ય છે એ પ્રાપ્ત થઈ જાય એવી સાધના કર. એમ અહિયાં સાધનાની પ્રેરણા છે, સાધના લક્ષ્ય સાધનાની અહિયાં પ્રેરણા આપી છે કે તે નિજ પૂર્ણાનંદ પ્રભુની સાધના. પૂર્ણાનંદ પ્રભુની સાધના એટલે પરમાનંદ સ્વરૂપમાં એકાગ્રતા અને લીનતારૂપ જે દશા, એને સાધક દશા કહેવામાં આવે છે, એને સાધના કહેવામાં આવે છે, એને આત્માનું શુદ્ધ આચરણ અથવા શુદ્ધ ચારિત્ર કહેવામાં એને આવે છે. એકાગ્રતાને જ ચારિત્ર કહ્યું છે, સ્વરૂપની એકાગ્રતા રૂપ વિતરાગ દશા. રાગ છે તે ચારિત્ર હોય તો દ્રવલિંગી મુનિના મહાવ્રતના રાગને પણ ચારિત્ર એવું નામ મળે, પણ એને ચારિત્ર કહેતા નથી. અને એવું દ્રવલિંગ પણ તો અભવ્યને પણ હોય છે, પંચમહાવ્રતનું બાહ્ય ચારિત્ર અભવ્ય જીવને પણ હોય છે. એનાથી કોઈ આત્માનું એક અંશે પણ હિત થતો કેમ કે રાગ છે તે સાધના નથી, રાગ છે તે આરાધના નથી. પણ પરમાનંદ સ્વરૂપમાં એકાગ્રતા રૂપ દશા છે એ સાધના છે. અને એ એકાગ્રતા એવી કર કે અંતર્મૂર્તમાં મુનિ દશાની અંદર અંતર્મૂર્તમાં બે ઘડીની અંદર શુક્લ ધ્યાનની શ્રેણી પ્રગટ થઈને કેવળ જ્ઞાન પ્રગટ કરી દે. એકાગ્રતા ની સાધના જે છે એનો બહુ મોટો ચમત્કાર છે. 33 સાગર સુધી ચોથા ગુણ સ્થાનની સાધક દશા રહી શકે, પણ પાંચમું ગુણ સ્થાન ન આવે. કેમ કે ત્યાં સ્વરૂપની એકાગ્રતાને યોગ્ય પુરુષાર્થ નથી. જે પુરુષાર્થી સ્વરૂપ લીનતા રહે એ પુરુષાર્થ ત્યાં સર્વાર્થ સિદ્ધિના વિમાનમાં નથી. ભલે છે એકાવતારે સમ્યક દ્રષ્ટિ બધા હું ઇન્દ્રો છે તો પણ પાંચમા ગુણ સ્થાનમાં લાયક પણ એકાગ્રતા ત્યાં નથી. પાંચમા ગુણ સ્થાનમાં પણ ગમે તેટલો કાળ હોય ઉત્કૃષ્ટ આયુષ્યનો, જેમ કે સિમંદર ભગવાન 84 લાખ પૂર્વ સુધી ગ્રસ્ત દશા માર્યા. બાકીના 16 લાખ તો 1 કરોડ પૂર્વનો આયુષ છે, બાકીના 16 લાખ પૂર્વ છે એમાં સાધક દશા અલ્પ છે, પછી સુધી પર્યંત દશા છે. પર્યંત દશામાં ઘણો કાળ રહેશે. આવતી 24મીના 13મા તીર્થંકર વખતે નિર્માણ પધારશે શ્રીમંદિર ભગવાન. અંતર્મૂર્ત કરે કેવળ જ્ઞાન સીધું ફાટે અંદર. અંતર્મૂર્ત ને એકાગ્રતા ની ભેંસ આવે એ ભેંસ માંથી સિદ્ધિ પૂર્ણ દશા બધા અનુજીવ ગુણો પૂર્ણ થઈ જાય. કેવળ જ્ઞાન યથા ખ્યાત ચારિત્ર તો એ પહેલા થઈ જાય છે, પુરુષાર્થ પણ થઈ જાય, સુખ પણ પૂરું પ્રગટ થઈ જાય છે. એટલે એવી એકાગ્રતા કર એમ કહેવું છે કે જેનાથી તારું સાધ્ય પૂર્ણ થઈ જાય, મોક્ષ દશાને પ્રાપ્ત થાય, પુરુષ શુદ્ધિ પ્રગટ થાય. એ રીતે સાધક સાધનનો જે પ્રકાર છે એને સ્પષ્ટ કર્યો છે. 30-31 ઈચ્છાનો નિરોધ કરી સ્વરૂપ સ્વભાવની સ્થિરતાને ભગવાન તપ કહે છે. આ તપનો મહિમા છે ને, તો ખરેખર જૈન દર્શનની અંદર, જૈન શાસનની અંદર તપ કોને કહેવાય એને અહીંયા સ્પષ્ટ કહે છે કે ઈચ્છાનો નિરોધ કરે એટલે સ્વયં અટકી જવું એને નિરોધ કહે છે. ઈચ્છા આપોઆપ ઉત્પન્ન થાય, આપમેળે જ ઈચ્છા ઉત્પન્ન થાય એને ઈચ્છા નિરોધ કહેવામાં આવે છે. કેવી રીતે એમ થાય કે નિરીક્ષક એવો જે આત્મ સ્વભાવ, ઈચ્છા રહીત એવો જે આત્મ સ્વભાવ, એમાં એકાગ્રતા થાય ત્યારે ઈચ્છા ઉત્પન્ન થતી બંધ થઈ જાય અને ઈચ્છા નિરોધ કર્યો એમ કહેવામાં આવે છે. ભગવાન ઉમા સ્વામીનું આ સૂત્ર તો દિગંબર શ્વેતાંબર બંનેને માન્ય છે. ઈચ્છા નિરોધ તપઃ, મોક્ષશાસ્ત્ર તત્વાર સૂત્રનો આ સૂત્ર છે. ઈચ્છા નિરોધ તપઃ, તપની વ્યાખ્યા ઉપવાસ કરે એમ નથી આપી. તપની વ્યાખ્યા એક પગે ઉભો રહીએ તો 6 કલાક સુધી એને તપ નથી કીધું. પંચાંગની તપે ફરતી અગ્નિ જળાવીને વચ્ચે બેસે એને તપ નથી કીધું. ઊંધે માથે લટકે એને તપ કીધું, એ કોઈ ક્રિયાને તપ નથી કીધું. ઈચ્છા નિરોધ તપ, બસ એ વાત કરે છે. ઈચ્છાનો નિરોધ કરે એ નાસ્તિક કરી, અસ્થિથી સ્વરૂપ સ્વભાવની સ્થિરતા, સ્વરૂપમાં પરિણામની એકાગ્રતા, સ્થિર પરિણામ થાય તેને ભગવાન તપ કહે છે. ઉમા સ્વામી ભગવાને એને તપ કહ્યું અને અનંત તીર્થંકર જૈન પરમેશ્વરોએ પણ એને આને તપ કહ્યું છે. બીજાને તપ કહ્યું આ તપની વ્યાખ્યા રૂઢિ પ્રમાણેની નથી. રૂઢિમાં તપ ગમે તે કોઈ બાહ્ય ક્રિયા કરે એને તપ કહેવામાં આવે છે. અહીંયા આવી સ્વરૂપ સ્થિરતામાં આત્માનું તેજ, આત્માની શોભા, તેજ એટલે શોભા પ્રગટ થાય છે. આત્માના ગુણ ખીલે છે, એ આત્માની શોભા છે. અને એ સ્વરૂપ એકાગ્રતાને લઈને એવી શોભા પ્રગટ થાય છે એને તપ એટલે તેજ, તેજ એટલે શોભા એને કહેવામાં આવે છે. એમ આ ગુણવાચક નામ છે, તપ છે એ આત્માના ગુણવાચક નામ છે, કોઈ રૂઢિવાચક નામ નથી. અત્યારે તો સંપ્રદાયમાં એ બધી વાતો ભાવ ગુણ થઈ ગઈ છે કે આ તપ રૂઢિ છે કે શું છે, કોને તપ કહેવું, સૂત્રો ભૂલાઈ ગયા. જે સૂત્રો બોલે છે ગગડાવી જાય છે. દિગંબરમાં તો આ સૂત્રો બોલવાની પદ્ધતિ વધારે છે. પર્યુષણમાં તો રોજ બોલે અને અમસ્ત થાય તે મંદિર દર્શન કરવા જાય અને સ્વાધ્યાય કરવાનો નિયમ લીધો હોય, આપણે 2 મિનિટ 5 મિનિટ 15 મિનિટ પણ સ્વાધ્યાય કરવો તો સૂત્રો ભૂલી જાય તત્વાર સૂત્રના. પછી ઉપવાસ કરો તો તપ માને
બોલે કઈક માને કઈક,
એટલે એનો વિચાર નથી. માથે પણ એનો વિચાર નથી. એને ભગવાન તપ કહે છે. સ્વરૂપમાં વિશ્રાંતિ રૂપ, આનંદ સ્વરૂપમાં, શાંત સ્વરૂપમાં, શાંત ભાવે વિશ્રાંતિ મળે એવું સ્વરૂપમાં વિશ્રાંતિ રૂપ ચૈતન્યનું એટલે આત્માનું જ્ઞાયકનું નિસ્તરંગ એટલે વિકલ્પ વિનાનું, ચંચળતા વિનાનું નિસ્તરંગ એટલે શાંત નિસ્તરંગ પ્રતપન થવું, તરંગ વિનાનું, ચંચળતા વિનાનું સ્થિર ભાવે પ્રતપન. એમાં તપ શબ્દ છે વચ્ચે, ચાર અક્ષર છે, એમાંથી વચ્ચેના 2 અક્ષર તપના છે. પ્રતપન થવું, દેદીપ્યમાન થવું તેને તપ કહેવામાં આવે છે. પ્રતપ એટલે વિશેષે કરીને તપ, અને તપન એનું નામ લીધું. નામ નામવાચક થયું, ક્રિયાવાચક નામવાચક એવા શબ્દની અંદર આગળ પાછળ અક્ષરો લાગતા ફેરફારો થાય છે. એટલે વિશેષે કરીને તપ થવું, પ્રતપન થવું તેને દેદીપ્યમાન થવું, આત્માને શોભાની ખીલી નીકળવી એને તપ કહેવામાં આવે છે. આત્મા શાંત સ્વરૂપમાં શાંત ભાવે અંદરમાં ઠરી જાય અને પરિણામમાં કોઈ પણ પ્રકારની ચંચળતા ન રહે, નિસ્તરંગ દશા થઈ જાય, તેને દેદીપ્યમાન આત્માનું શોભાયમાન પણ અથવા એને તપ દશા કહેવામાં આવે છે. આત્માનું તેજ ખીલી નીકળ્યું ત્યાં, તપ એટલે તેજ, તેજ કહો, દેદીપ્યમાન પણ કહો, નિસ્તરંગ દશા કહો, સ્વરૂપ વિશ્રાંતિ કહો, એ બધું સ્વરૂપ લીનતા કહો, ચારિત્ર કહો, એને ચારિત્ર કહેવામાં આવે છે. તપને ચારિત્ર કહેવામાં આવે છે, એટલે એને તપાચાર કહેવામાં આવે છે. દિગંબર સંપ્રદાય વાળા એમ કહે છે કે કાનજી સ્વામી એ કીધું, કાનજી સ્વામી એ કીધું, એમ કેમ કયો છો? અમારામાં નહોતું ભાઈ, તમારામાં હતું, પણ તમે ભૂલી ગયા હતા. કાનજી સ્વામી નો ધર્મ તમે બધા પાળો છો, અનંત તીર્થંકરો નો ધર્મ છે, એ ધર્મની અંદર વિકૃતિ સંપ્રદાયોમાં ઉભી થઈ, એ વિકૃતિને સાચી માની લીધી, એનો નિષેધ કર્યો. એટલે વિકૃતિમાં જેને પ્રેમ હતો એને આકરું લાગ્યું. બાકી મૂળ વસ્તુ શું છે જૈન દર્શનની, એ હજારો વર્ષ પહેલાના મૂળ શાસ્ત્રોમાંથી એ વિષયને ખોલીને લોકભોગ્ય ભાષામાં પ્રસિદ્ધ કર્યો, કાઠિયાવાડી ભાષામાં
પ્રસિદ્ધ કર્યો.
એવું જબરદસ્ત પુણ્યયોગ હતો કે વિરોધ છે એ દબાઈ જતો અને ફેલાવો એ વધતો જતો. ઘણા માણસો, અનેક માણસો એ વાતનો આદર કરવા લાગ્યા, આદરથી સાંભળવા લાગ્યા, સમજવા લાગ્યા, અને વિરોધ વાળાને એમ લાગ્યું કે આને નામશેષ કરી શકાશે નહીં, સર્વથા નહીં મિટાવી શકાય. એટલે વસ્તુ ટકી ગઈ. અને હવે તો પંચમારાના છેડા સુધી ટકશે એવી ટકી ગઈ. સ્વરૂપમાં વિશ્રાંતિ રૂપ ચૈતન્ય સ્વરૂપનું નિષ્ઠાન પ્રતપન થવું, આત્માનું ચંચળતા રહિત શાંત સ્થિર પરિણમન થવું, એને ભગવાન તપ કહે છે. સમ્યક દર્શન થયા પછી, સમ્યક દર્શન પહેલા હું કદી બધો કોઈ સીધું ધ્યાન કરવા માંગે, સ્થિર થવા માંગે, તપને ધ્યાન પણ કહે છે, કેમકે ધ્યાનની અંદર એકાગ્રતા થાય છે. ત્યારે કોઈ સમ્યક દર્શન પહેલા ધ્યાન કરવા માંગે તો એ વસ્તુના આત્માના પદાર્થ વિજ્ઞાનને સમજ્યા વગર કાર્ય કરવા માંગે છે, કદી એ રીતે કાર્ય થતું નથી. એટલે તો ગુરુદેવ શેરાનો દાખલો આપે કે શેરાની અંદર ગોળનું પાણી, લોટ અને ઘી ત્રણ વાના જે હોય છે તો પણ એની વિધિ એ શેરો થાય છે. પેલા ઘીમાં લોટને શેકે પછી ગોળનું પાણી નાખે, પેલા સીધું ગોળનું પાણી નાખે ને માહિતી ઘી નાખે તો શેરો ન થાય, બધું બગડે, લોટ ઘી ને ગોળ બધું બગડે. એનું એમ એકાગ્રતા અમારે કરવી છે, ભલે સમ્યક દર્શન ન હોય, ભલે સમ્યક જ્ઞાન ન હોય, પણ અમે તો ધ્યાનમાં બેસીને એકાગ્રતા કરશું. કોઈ કાળે કોઈ જીવને થઈ શકે નહીં. એટલે હવે એ પદ્ધતિની વાત કરે છે કે સમ્યક દર્શન થયા પછી અકશાય સ્વભાવના જોરે, એ પહેલા તો એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન વિના તો એને પોતાનું અકશાય સ્વરૂપ જ જાણ્યું નથી. સ્થિરતા કરશે શેમાં? જેમાં સ્થિરતા કરવી છે એને જાણતો નથી, એમાં એને શ્રદ્ધાના વિશ્વાસ નથી, તો પછી સ્થિરતાનું જોર આવશે ક્યાંથી? આવવાનો કોઈ પ્રશ્ન પરિસ્થિતિ ઉભી થતી નથી. એટલે સમ્યક દર્શન થયા પછી અકષાય સ્વભાવના જોરે આહાર આદિની ઈચ્છા તૂટી, હવે ઉપવાસનો વિષય લે છે. આહારનો વિકલ્પ જ ઉત્પન્ન થાય, આ તો સવારે પચકાણ લઈએ. કુળના જે ગુરુ હોય પોતપોતાના સંપ્રદાયના ગુરુ પાસે, અને પછી ખાધું નથી ખાધું નથી ખાધું નથી, હેલા જ કરે અંદર માં કે આજે ખાધું
નથી.
આગલા દિવસથી શરૂ કરે, કાલ નથી ખાવાનું એનું, આગલા દિવસથી શરૂ કરે, અત્તરવાણાથી શરૂ કરે, અને પારણા ને જાપ જપે. આ તો કઈ ઉપવાસનું કોઈ લક્ષણ છે? આ કોઈ ઉપવાસ કરવાના લક્ષણ નથી, એ તો આહારના જ એના પરિણામ છે. ઉપવાસના પરિણામ તો એને જયારે ખાલી પચખાણ લીધું ત્યારે થયા, આગળ અને પાછળ તો આહારના પરિણામ વધી ગયા. એટલું તો ત્રણ ટાઈમ ખાતો હોય તો આહારના પરિણામ ન થાય, કે ખાધા પછી પીતું, હવે ખાવાનું હંભરવાનું નથી, હવે યાદ થઈ ગયું, વાત પૂરી. એ તો બધા એમ જ કરે, સંપ્રદાયમાં તો બધા એમ જ કરે છે. આ જીવે ભૂતકાળમાં એવી અનંત ભૂલો કરી છે, હવે ભૂલ ન થાય એના માટે વિચાર કરવાનો. ભૂલ કરતો આવ્યો છે ને એટલે તો રખડતો આવ્યો છે, જન્મ મરણ શેના કર્યા છે, ભૂલ થઈ એના તો કર્યા છે, સીધી વાત છે. સમ્યક દર્શન થયા પછી એ પહેલા તો સાચો ઉપવાસ હોય જ નહીં એમ કે છે. અકષાય સ્વભાવના જોરે આહાર આદિની ઈચ્છા તૂટી જાય, એટલે કે એને ઈચ્છા ઉત્પન્ન થાય, એટલો અંદર રસ આવે. અનહારી અનહાર સ્વભાવી આત્મા છે, આત્માને આહાર નથી, એમાં લીનતાને એના પ્રત્યેના પરિણામમાં એટલો રસ રહે કે આહારનો વિકલ્પ ન ઉઠે. આહારનો સમય થાય તો પણ વિકલ્પ ન ઉઠે. 12 વાગે 1 વાગે અશાતા વીજની ઉત્પન્ન થાય, વીજળી શરીર ધર્મ છે, એ તો કામ શરીર પ્રમાણે કરશે, ત્યાં ઉષ્ણતા ઉત્પન્ન થશે, ભેદ જ્ઞાનના જોડે વિકલ્પ છૂટી જાય કે આ વેદના છે એનો હું જ્ઞાતા છું, અશાતા વેદનનો જ્ઞાતા છું, મારામાં એ અશાતા વેદન તો શાંતિનું પિંડ છું. આ એમ શાંતિમાં ઠરી જાય અને સ્વરૂપમાં સ્થિરતા થાય ત્યારે તેને તપ કહે છે. અને એનું નામ ઉપવાસ પણ એટલા માટે પાડ્યું છે, આહાર ન લે ત્યારે એને ઉપવાસ એટલા માટે કહે છે કે ત્યાં શરીરમાં આત્મામાં વાસ કરે છે, પરિણામ એકાગ્ર થઈને આત્મામાં વાસ કરે છે, એટલે એને ઉપવાસ કહેવામાં આવે છે. સ્વરૂપ સન્મુખ થાય છે, સ્વરૂપની નજીક જાય છે, માટે એને ઉપવાસ કહેવામાં આવે છે. મૂઢી અર્થ લાંઘણ કરે એને ઉપવાસ કર્યો એમ કે છે, એ ખરેખર ઉપવાસ છે. અકષાય એટલે કષાય વિનાનો, કષાય રહિત આત્મ સ્વભાવ છે, મૂળ સ્વરૂપ છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થયા પછી એમાં જોરથી એકાગ્રતા થાય. આકૃતો કરતો નથી, અકષાય સ્વભાવ તો છે જ આત્માનો, પ્રાપ્તિ તો પોતે પ્રયત્ન કરે તો થાય. એકલો ઘૂંટવા વાળો એન્જિનિયર ક્યાંથી થાય છે? એરોપ્લેન બનાવે છે એન્જિનિયર થઈને, મિકેનિકલ એન્જિનિયર એવો છે, એક દિવસ એને એકલો ઘૂંટતા નહોતો આવતો, અત્યારે એરોપ્લેન બનાવે છે એ માણસ બેંગ્લોરમાં, એને એકલો ઘૂંટતા નહોતો આવડતો. એક ક્યાંથી થયો? અઘરું તો અભ્યાસ નથી કરતો ત્યાં સુધી છે, પ્રયત્ન નથી કરતો ત્યાં સુધી છે, અનંતાએ કર્યું એવું. કેટલા અત્યાર સુધીમાં આવા સાધકો થયા? અનંતા થયા એ મારા તમારા જેવા જ હતા પહેલા, કે પહેલેથી એવા હતા? આપણા જેવા જ હતા પહેલા. આ જે પુરાણોમાં જે ચરિત્રો આવે છે રામચંદ્રજીના, એ શું બતાવે છે? આપણા જેવા હતા બધા. બીજા લોકો એમ માને છે કે ઈશ્વરનો અવતાર હતા, ખરેખર તો એ આપણા જેવા જ હતા. સમ્યક દર્શન પ્રાપ્ત કરેલું, પણ ગ્રસ્ત દશામાં સમ્યક દર્શન તો પ્રાપ્ત કરી શકે છે. થઈ શકાય છે, પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે તો થઈ શકાય છે. અનંતા થયા ને આપણે પણ થઈ શકીએ. આપણે તથારૂપ પ્રયત્ન કરવો જોઈએ, પુરુષાર્થ કરવો જોઈએ. ન થવાય એવું કઈ નથી. આ સરકસ માં કેવા ખેલ કરે છે, કેવા ખેલ કરે છે, આશ્ચર્ય પામી જાય ને માણસ. હે, જાનનું જોખમ હોય છે તો કરી શકે છે કે નહીં? જાનનું જોખમ જાનની બાજે લગાવીને શીખ્યો કે ન શીખ્યો? અહીંયા તો કાંઈ એવું નથી. અહીંયા કોઈ જાનની બાજે લગાવવા જવાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલો તો સમ્યક દર્શન કરવામાં, સાચે શ્રદ્ધા કરવામાં શું જાનની બાજે લગાવવાની છે? કાંઈ નથી. જગતના કાર્યો કરતા સહેલું છે. જે માણસો એ સર્કસની અંદર નોકરી છે ને, બહુ સાધારણ પગાર હોય છે, ક્યાંય નોકરી ન મળે ત્યારે જાનની બાજી લગાવીને આવું શીખે. કોઈ જાતની આવડત ન હોય અને સંસારમાં એને ક્યાંય કોઈ દુકાનમાં કોઈ કારખાનામાં ક્યાંય એને નોકરી ન મળતી હોય, મજૂરી ન હોતી હોય, પછી અહીંયા લાગી જાય. પેલા તો તંબુ બાંધવામાં એમાં લાગી જાય, એમાંથી પછી થોડી થોડી પ્રેક્ટિસ કરતો 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 કલાકાર થઈ જાય. શું બહુ સાધારણ પગાર હોય છે બિચારા, અને એનું શરીર ચાલે ત્યાં સુધી મળે, પછી કોઈ એને નથી પેન્શન આપતું, નથી કાંઈ નહીં, ગ્રેજ્યુએટી પ્રોવિડન્ટ ફંડ કાંઈ નથી થયું, અને સાવ રખડતી લાઈફ હોય છે એની. 15 દિવસ ભાવનગરમાં તો, 15 દિવસ પાલીતાણામાં તો, અઠવાડિયું ગારિયાધારમાં તો, વળી પાછો જાય રાત બીજી બાજુ. કોઈ એની સ્થાયી વ્યવસ્થા નહીં, ભવિષ્યની વ્યવસ્થા નહીં, તો જાનની બાજુ લગાવીને આવું શીખે છે. ગરીબમાં ગરીબ માણસો હોય, અભણમાં અભણ માણસો હોય, એને શીખી જાય છે. આપણે તો બુદ્ધિશાળી વાણિયાને તો કહેવાનું, ચિતરવાની જ્યાં જરૂર છે, મોર નાઈકાને તો ચતુર માણસ છે. જેમ પક્ષીઓમાં કાગડો ચતુર છે, એમ મનુષ્ય જાતિમાં વાણીઓ ચતુર છે, એને ક્યાં ચિતરવાની જરૂર છે? બહુ બુદ્ધિશાળી પ્રાણી છે. એને ભાઈ એવી નબળી વાત કેમ કરવી કે આ બધું અઘરું છે, અઘરું છે, અઘરું છે, કઠણ છે? કે છે કે એવી નબળી વાત કરવા જેવી હોશથી ઉત્સાહથી બહુ મોટો નફાનો વિષય છે. વેપારની અંદર ખબર પડે ને કે આટલું સાહસ કરો ને તો બેડો પાર થઈ જવું છે, તો અહીંયા જાનની બાજે લગાવીને કરે. 130 એરોપ્લેનમાં મરી ગયા ને અમદાવાદ પાછા, એમાં મોટા ભાગના બિઝનેસના માણસો હતા, ધંધાર થાય. નહીં તો મુંબઈ અને અમદાવાદ વચ્ચે તો 9-10 કલાકની ટ્રેન રાત્રે બેસે તો સવારે આ એરોપ્લેન ઉતરે એ પહેલાં તો અમદાવાદના સ્ટેશને ગાડીઓ આવી જાય છે, છતાં એ રાત્રે ગાડીમાં નહીં બેઠેલા અને એરોપ્લેનમાં બેઠેલા. એનું કારણ કે રાત્રે પણ કામ હતું ને સવારે પાછું કામમાં વહેલું જોડાય જેવું હતું. આટલો એ જીવ સટોસટનો સાહસ ધંધા માટે કરે છે કે નથી કરતો, લાભ માટે, નફા માટે? તો આ તો એને સિદ્ધાલયમાં અનંત કાળનો અનંત સુખ, અશરીરી કોઈ ઈચ્છાનો દાહકપણું નહીં, કોઈ અગ્નિ નહીં, કોઈ આકુલતા નહીં, આકુલતાની અગ્નિથી રહી શાંત આત્માનું સુખ, એટલો મોટો નફો. જન્મ મરણના દુઃખ નહીં, પીડાના દુઃખ નહીં, ત્રીજ ગતિના દુઃખ નહીં, ચાર ગતિના કોઈ નારકીના દુઃખ નહીં, બધાનો નિવેડો નફો કેવડો મોટો છે. એટલે ઉત્સાહથી હોશ લાવીને આ માર્ગે પ્રયાણ કરે તો 12માં તો સફળતા ન પણ થાય, પુણ્યનો એવું ન હોય તો સાહસ ફેલ જાય, અહીંયા તો સફળ થાય થાય ને થાય જ, ગેરેન્ટેડ વાત છે. આ દિશામાં પ્રયત્ન કરે એમાં અપવાદ ખાતર એક પણ જીવ એવો નથી. અનંતામાં ટકાવારી તો આવતી જ નથી એની, અનંતામાં એક જીવ એવો નથી કે જે નિષ્ફળ ગયો હોય, એવો એક જીવ નથી. એટલે સ્વભાવની સોલિડ વાત છે, એટલી ઘનિષ્ઠ સિદ્ધ થયેલી વાત છે. કહે છે કે સમ્યક દર્શન થયા પછી અકષાય સ્વભાવના જોરે આહારાદિની ઈચ્છા તૂટી. બધી સગવડ છે કે ગ્રસ્ત દશામાં, ગ્રસ્ત દશાને યોગ્ય ચારિત્રના દોષ હોય તો સમ્યક દર્શનનું શ્રદ્ધાન થઈ શકે. પાછું એમ નથી કે પહેલેથી દીક્ષા લે તો સમ્યક દર્શન થાય ને નહીતર ન થાય, એવું કઈ નથી. આ તો માર્ગની વ્યવસ્થા અને સુગમતા કેટલી છે. ચાર ગતિમાં ક્યાંય જન્મ હોય, સંગી પંચેન્દ્રિય હોય તો એ સમ્યક શ્રદ્ધાને પામવાનો અધિકારી છે, લાયક છે. એને કોઈ જાતનું સમ્યક દર્શનમાં વાંધો નથી. એના એ ગતિને અનુસાર એના દોષ ચારિત્રના રહી જાય અને મોક્ષ માર્ગનું મૂળ પકડી લે અને સંસારનું મૂળ કાપી નાખે. આટલી તો માર્ગની સુગમતા છે. ભાઈ ઘણી વાર પ્રશ્ન ઉઠાવે છે ને કે ઊંચા વર્ગની વાત કરો ને નીચેના દોષનું શું, તો એમ કે છે કે જે તે ચારે ગતિના જે તે ગતિના જે ચારિત્રના દોષ છે એની મર્યાદાના છે, રહી જાય ને સમ્યક દર્શનમાં આવી જાય છે. સંસારનું મૂળ કાપવાનું આ સુગમમાં સુગમ માર્ગ છે. આથી સુગમ માર્ગ ક્યાંય બીજે છે. વિશેષ